તારીખ 2/6/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 203 અને 204 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 149 મૂળ કેસેટમાં બી સાઈડ અડધી જ રેકોર્ડ થયેલી છે.
જેમાં આત્મા સાક્ષાત અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે એવા એવું ક્યારે બને કે દર્શન મૂળનો નાશ થાય ત્યારે. દર્શન મૂળનો ભાવમાં પણ ઉદય અનુદય અને દ્રવ્યમાં પણ અનુદય. જો દ્રવ્યમાં ઉદય હોય તો ભાવમાં ઉદય થાય થાય ને થાય જ. આવો ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આઠ કર્મમાં સૌથી કોઈ જોરાવર કર્મના ઉદયની પ્રકૃતિ હોય તો દર્શન મૂળ છે. જ્ઞાન દશામાં ચતુર્થ ગુણ સ્થાન ચારિત્ર મૂળથી માંડીને બાકીની સાત પ્રકૃતિ એટલે આઠ પ્રકૃતિમાં ચારિત્ર મૂળને મંજૂર કરે છે. ઉદય હોય તો પણ પોતે ભિન્ન થઈને પરિણમી શકે. પણ એક દર્શન મૂળની પ્રકૃતિ એવી છે કે જેનો ઉદય હોય તો એમાં રાગમાં રાગમાં પરમાં અને ઉદયમાં એકત્વ થયા વિના રહે જ નહીં. આ એનો નિયમ છે કર્ણાનુયોગના આગમ અનુસાર. એટલે એમ કહ્યું કે દર્શનનો અભાવ કર્યા વિના એટલે પછી એ ઉપશમથી થાય. પ્રથમ ઉપશમથી થાય છે, પછી ક્ષોપક્ષમને ક્ષાયિક પર્યાયો હોય છે. એ પણ અભાવની ત્રણેય પર્યાયો છે. એ વિના આત્મા અનુભવમાં આવે એવો નથી. પ્રત્યક્ષ આત્મા જ્ઞાનમાં આવે, અનુભવમાં આવે, સાક્ષાત્કાર થાય એવું કદી કોઈને બનતું નથી. આ એનો અંતરંગ પરિણમનનો સ્પષ્ટ ચિતાર છે સિદ્ધાંતિક રીતે. એટલે જેને દર્શનનો અભાવ થાય એને જ સ્વાનુભવ થાય, જેને સ્વાનુભવ થાય એને દર્શનનો ઉદય હોય શકે નહીં. એ દર્શનમાં વર્તતો હોય એવું કરી શકે નહીં. ભાવની વાત લેવી છે કે દ્રવની? ભાવની અંદર સ્વમાં સ્વપણું થાય છે, ત્યાં જ્ઞાન પણ જ્ઞાન થી વધારે સમજાય છે બીજા ભાવ કરતા. કે જ્ઞાનમાં આત્મ સ્વરૂપ, સ્વ સ્વરૂપ, સ્વ અસ્તિત્વ સ્વપણે જ્ઞાન ગોચર થાય છે અથવા અનુભવ ગોચર થાય છે ત્યારે દર્શનનો ઉદય નથી હોતો, ઉપશમ થઈ જાય છે પહેલો વહેલો. ઉપશમ થવું એટલે દબાવવું, શાંત થવું. કોણ દબાઈને શાંત થાય? કે જે નબળો પડ્યું હોય તે, મંદ પડ્યું હોય તે. મંદ પીડ્યા વિના એને શાંત થવાનો અવસર આવતો નથી. એવો એક શાંત થવા પહેલા આવો ક્રમ પડે છે. એક એવી પરિસ્થિતિ છે. એક દ્રષ્ટાંત ગુરુદેવ દેતા હતા કે કોઈ માણસ ફેરફુદડી ફરે છે, ચક્કર 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 ખૂબ ગતિથી ફરે છે. હવે ફેરફુદડી ફરે છે ત્યારે એને વિચાર આવ્યો કે ઊંધા ચક્કર ફરાય છે, આમ ફરવાને બદલે આમ ફરવાની જરૂર છે. તો એને પહેલા ધીરા પડવું પડે. જે ચક્કરમાં ફરતો હોય એમાં પહેલા ધીરો પડે, પછી ઊભો રહે, પછી ઊંધા ચક્કર શરૂ થાય. ઊંધા ચક્કર ફરતો હોય ને એમાં જો સીધો અહીંથી ઊંધા ચક્કર ફરવા જાય તો એઠો પડે, શું થાય? ઊંધા ચક્કર ફરી ન શકે, સીધો જ એઠો પડે. કેમ કે એ તીવ્ર ગતિનું આ વિજ્ઞાન છે. એમ જે દર્શન મૂળના આવેશમાં જે વર્તે છે ત્યારે વિપરીત દિશામાં તીવ્રપણે જાય છે. એટલે આત્માને છોડીને રાગ ને રાગના વિષયભૂત જેટલા પદાર્થો છે, અન્ય પદાર્થો છે, એ બધામાં તીવ્રપણે મમત્વ કરવા લાગે છે. મમત્વનો ભાવ કરે છે એટલે પોતાપણાનો ભાવ કરે છે. આ શરીર તે હું, પછી શરીરના સંબંધીઓ એવા કુટુંબીજનોમાં પણ મારાપણું, બીજા એના સાથે સંબંધ ન ધરાવતા હોય એમાં મારાપણું નહીં, એમ. પછી એથી આગળ જાય તો કે આ ગામમાં મારાપણું, આ ગામ સિવાય મારામાં મારું ગામ નહીં એટલે મારાપણું નહીં, પછી આ પ્રાંતમાં મારાપણું, બીજા પ્રાંતમાં મારાપણું નહીં, આ દેશમાં મારાપણું, બીજા દેશમાં મારાપણું. પછી તો જેટલું જેટલું એનું ક્ષેત્ર વધતું જાય એટલો એટલો પોતાની દુનિયાનો એ વિસ્તાર કરતો જાય છે પોતાના ભાવમાં. વસ્તુ વસ્તુના ઠેકાણે પડી છે પણ જીવ વિસ્તાર કરતો જાય છે, કેમ કે અભિપ્રાય એનો એવો છે કે આખા જગતને સ્વપણે કરી લઉં, પોતાપણે કરી લઉં. એવું જે તીવ્ર ગતિથી અન્ય પદાર્થને વિશે પોતાપણાનો ભાવ થવો એ ઊંધી ગતિ છે, એ ઊંધી ગતિ છે એને લઈને અધોગતિ છે. શું છે? પરિણામની ઊંધી ગતિને લઈને બહારમાં દ્રવ્ય પણ અધોગતિ થાય છે, કેમ કે એને જ લઈને અન્ય પદાર્થમાં મમત્વને લઈને આ જે મલિનમાં મલિન પરિણામ હદબાર ના કરે છે. ભલે મને સારું લગાડવા અથવા મને એનો અભિપ્રાય ન પકડાય એ કારણે મારા પ્રતિનું સારું વર્તન દર્શાવે છે તો પણ આનો અભિપ્રાય ઠીક નથી, એ નથી ખબર પડતી. તો આમાં તો એવું થઈ નથી શકતું, આમાં તો જેવો અભિપ્રાય હોય એવી જ માની નીકળે, જેવું અંતઃકરણ હોય એવી જ માની નીકળે. અધ્યાત્મનો વિષય એવો છે કે એમાં કૃત્રિમતા કરવા જાય તો પણ એ કૃત્રિમતાની બહુ સ્થૂળતા આવી જતી હોવાથી ખબર પડી જાય છે. મોટાભાગે તો અધ્યાત્મ વિષયમાં પ્રવેશ થતો જ નથી, તીવ્ર દર્શનવાળાનો આધ્યાત્મિક વિષયમાં પ્રવેશ થતો જ નથી, પણ કોઈ જ્ઞાની કહે તેવી રીતે કહેતા થાય તો પણ એની ખબર પડી જાય છે. કેમ કે અહીંયા તો આ વિષય જ કોઈ એવો છે કે એના અંતઃકરણ સાથે, એના અંતઃ પરિણમન સાથે સંબંધ ધરાવનારો આ વિષય છે. એટલે જેનું નિર્મળ પરિણમન હોય છે એની ભાવ ભાષા અભિપ્રાયમાં કોઈ ફરક હોય છે, આમાં પણ ફરક હોય છે. પરખનો વિષય છે, એ પરખનો વિષય છે. પરખ એ સંબંધીની હોવી ઘટે છે, એટલી શરત છે.
સામાજિક નિર્મળ પરિણામ વાળો હોય તો તરત ખબર પડે,
મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ છે અને એ પ્રકૃતિનો ઉદય થાય ત્યારે જીવના પરિણામ એમાં જોડાયા વિના રહેતા નથી. જ્યારે જોડાય જાય છે ત્યારે જેવી દર્શનમોની પ્રકૃતિ છે તેવો જ ભાવમાં પ્રકાર ઉત્પન્ન થાય છે, એને મિથ્યાત્વ ભાવ પ્રકૃતિ કહેવામાં આવે છે. કર્મના પરમાણુના સ્વભાવને દ્રવ કર્મનો સ્વભાવ અથવા દ્રવ કર્મની પ્રકૃતિ કહેવામાં આવે છે. બંનેમાં સામ્ય ભાવ છે, સરખો ભાવ છે, અને એ સરખા ભાવને દર્શાવવા એમ કહે છે કે જેમ કોઈ દારૂ પીએ અને પોતાનું ભાન ભૂલે, દારૂ પીતા પોતાનું ભાન ભૂલે અને પોતે રાજા હોય, એટલે કે રાજની અંદર ઉચ્ચ સ્થાનની વ્યક્તિ હોય તો પણ એ ગંદા ખાબોચિયામાં પડે તો પણ એને સારું લાગે કે મને અહીંયા બહુ ઠીક પડે છે. ગરમી થઈ જાય ને, દારૂ પીધી હોય શરીરમાં ગરમાવો થઈ જાય, એમાં લથડીયું ખાઈને પડે, નીચે ખાબોચિયું હોય ગંદા પાણી તો એને સાતા લાગે જરાય. હવે ક્યાં રાજા કોઈ ગંદા પાણીના ખાબુચીમાં બેસવાને લાયક નથી, એના માટે તો સુગંધી પાણીના ફુવારા હોય છે. છતાં એને અહીંયા ભાન ભૂલી ગયો છે હું રાજા છું એમ. આ જીવ ચૈતન્ય રાજા પરમાત્મા દેવ છે, પણ મનુષ્યોચિત પ્રવૃત્તિ કરે છે, મનુષ્યોચિત વ્યવહાર કરે છે, મનુષ્યોચિત પરિણામ કરે છે એમ માનીને કે હું તો ફલાણો માણસ છું, માટે મારા આ માનવી તરીકેના કાર્યો છે એ આટલા હોય, ઘરમાં ગૃહસ્થ તરીકેના આટલા હોય, સમાજમાં સામાજિક વ્યક્તિ તરીકે આ પ્રકારના હોય, અને દુકાને જાય તો જ્યાં જે ક્ષેત્રમાં ઓફિસે જાય, જ્યાં ઘરમાં જાય, જ્યાં જે રીતે હોય ત્યાં રીતે એની પોતાની ફરજ નક્કી કરે છે, પણ માણસ તરીકે પાયામાં માન્યતા રાખીને એ ભૂલો છે. ઉચ્ચ પદમાં નીચ પદ પણ એને માન્યું છે એમ કે, અને ત્યાં થોડીક અનુકૂળતા થાય છે ત્યારે એને ઠીક પડે છે, થોડીક પ્રતિકૂળતા થાય છે ત્યારે એને એમ થાય છે અરે રે હું તો મરી ગયો. આ બધી એની છીછરી વૃત્તિ છે. એક દ્રષ્ટાંત બહુ લઈ લેતા કે ગરીબ માણસની દીકરી હોય, છાણા ફાપવા માટે છાણ વીણવા નીકળે, અને જો કોઈ ગાયનો પૂદડો આગેથી જોવે, મોટો પૂદડો કર્યો હોય તો રાજી થઈ જાય કે હુમલો ભરાઈ જશે, આ એક પૂદડાથી મારો હુમલો ભરાઈ જશે, રાજી રાજી થઈ જાય. એમાં જો કોઈ બીજી આવે તો ઝઘડો થાય. મેં પહેલાં જોયો છે ને હું પહેલાં લઈશ, તારે નથી લેવાનો આ પૂદડો. આ સંસારી જીવો આ સંયોગ માટે જેટલા તોફાન કરે છે એ કૂદવા માટેના છે. પછી રૂપિયાના હોય કે જમીનના હોય મકાનના હોય આબરૂ કીર્તિના હોય, જેના જેના ઝઘડા છે એ બધા કૂદવાના ઝઘડા છે. ગુરુદેવ એમ કહેતા હા એ તો આવે છે. હું કોણ એમ કે છે એ પૂદડા માટે ઝઘડો કરે એવો તું કઈ નીચ કોટી નો જીવ છો? નીચ કોટી તારી છે એવી કોઈ હલકી કોટી છે? હલકી સ્થિતિ છે તારી કે તું પૂદડા માટે ઝઘડો કર એમ કે છે? મગજમાં જયારે પૂદડા માટે રાગદ્વેષ થાય ત્યારે એને આ હકારને ત્યાં લાગુ કરી દેવો જોઈએ છે. શું કામ બાકી છે કે અહીંયા સાંભળીએ વાંચીએ વિચારીએ ત્યારે થોડું પરિણમન શાંત હોય ઠીક લાગે, પણ એ ઠીક એવી રીતે એટલા ઊંડાણથી એટલા જોરથી એટલા રસથી આવવું જોઈએ કે એ હકારની વિરુદ્ધ પોતાનું પરિણમન જાય ત્યારે પેલો હકાર ઊભો થઈ જાય અને આનો નિષેધ થાય કે નહીં આ નહીં. મેં જે સંમત કર્યું છે, મેં જે વિચાર્યું છે, મેં જેની હા પાડી છે એની હું અત્યારે ના કેમ પાડી શકું? જેમ કોઈ માણસ એક વાતની હા પાડે કે બરાબર છે ભાઈ તમે મને ઓછીના 200 રૂપિયા આપતા હતા, કબૂલ છે હું ભૂલી ગયો હતો, હું સ્વીકારી લઉં છું. પછી 5 મિનિટ પછી કે ના ના હો આવી કંઈ મારે કબૂલ નથી. બધા ભાઈ હમણાં તમે સ્વીકાર્યા, 4 જણની વચમાં હા પાડી, હવે પછી અત્યારે તમે ના પાડી દો. આ કઈ તમારી મોરાલિટી છે એમ કે આ કોઈ નૈતિકતા છે એમ? અત્યારે વાંચનમાં જઈને હા પાડીએ અને ઘરે જઈને તરત ના પાડીએ, અહીંયા એમ પાડીએ એમ નક્કી કરીએ કે પરમાં સ્વપણું નહીં કરવાનું, દેહમાં સ્વપણું દેહાધ્યાસે નહીં કરવાનું, અને ઘરે જઈને તરત દેહાધ્યાસ શરૂ કરીએ.
પછી અહીંયા ક્યાં નક્કી કર્યું
પણ પછી રહેતું નથી કે એવી રીતે હાથ આવી જોઈએ કે ત્યાં એથી વિરુદ્ધ જેવું પરિણમન થાય ને જાગૃતિ આવે એવું થવું ઘટે છે, એ પ્રકાર આવવો ઘટે છે. 5 મિનિટ પહેલા આ પડે ને પછી ના પડે એ કેવું વિચિત્ર લાગે, એના જેવું જેટલું જ આ વિચિત્ર છે કે અહીંયા સ્વીકાર કરે છે મંજૂર કરે છે, ઘડી પછી જાણે કાંઈ સાંભળ્યું જ નથી, કાંઈ વિચાર્યું જ નથી, જાણે કાંઈ સમજ સ્વીકારી જ નથી, એમ કેમ ચાલે? આ સ્વાનુભવનો સિદ્ધાંત રહ્યો.
પ્રશ્ન એવો હતો કે દ્રવ્ય કર્મ તો જ્ઞાની ને અજ્ઞાની ને બે એમ કહી શકાય છે, પણ જ્ઞાની મોહ નથી કરતો, માટે એને દર્શન મોહ નો ઉદય નથી.
હા, એ બરાબર છે.
અને અજ્ઞાની મોહ કરે છે તો એને એમ કહેવાય કે એને ઉદય છે, ઉદય થયો.
એમાં એવું છે કે જે મોહની કર્મની પ્રકૃતિના પરમાણુ છે એ ઉદયાવળીમાં આવી જાય તો ઉદય થાય છે. જે ઉપશમ છે, પહેલું પ્રથમ ઉપશમ સમ્યક દર્શન છે, એ સિદ્ધાંત જરા સૂક્ષ્મતાથી વિચારવા જેવો છે કે જે દર્શન મોહની પ્રકૃતિ છે અથવા કોઈ પણ કર્મની પ્રકૃતિ છે એના પરમાણુ જો ઉદયાવળીમાં આવે તો ઉદય થાય છે. એટલે એ પહેલાંનો એનો થોડોક સમય છે, જગન્ય અંતર્મૂર્તનો સમય છે, એને ઉદયાવળીનો કાળ કહેવામાં આવે છે. તો એનો ઉદય થાય છે, અને જો એનો ઉદય થાય અને દર્શનનો ઉદય હોય અને જીવના પરિણામ એમાં ન જોડાય એવું બને જ નહીં, ભાન ભૂલે છે.
જ્ઞાની
હોય નહીં, પણ જ્ઞાનીને તો શું છે કે એને તો પુરુષાર્થ જ એટલો છે કે જે સત્તામારિયા છે એનો ઉદય નથી આવી શકતો, પણ ઉદય જ રહે છે. શું એને ઉદય હોતું થઈ શકે એવી પરિસ્થિતિ હોતી જ નથી, એના પર એવો પ્રયત્ન અને પુરુષાર્થ એનો હોય છે જેથી એને એ પરમાણુ ઉદયમાં આવી ન શકે એવી પરિસ્થિતિ હોય છે. એટલે મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ છે એનો ઉદય હોય ત્યારે જીવનો પુરુષાર્થ પણ ન જ હોય, અથવા જીવ એમાં જોડાય એટલો જ હિંસત્વ થયેલો હોય, એમ બંનેને એક સાથે જ છે. એકના કારણે બીજું છે એવું નથી, ખરેખર પોતાના કારણે બંને છે, પણ એવો જ નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે સરખો. અનુદય હોય ત્યારે બંનેનો, ઉદય હોય ત્યારે પણ બંનેનો, દ્રવ્યને ભાવે એક સાથે જ હોય છે. આમ દ્રવ્ય કર્મ તો કાંઈ કોઈ જીવ જોઈ નથી શકતો, જે કાંઈ એને કામ કરવાનું છે પોતાના ભાવમાં કરવાનું છે, દ્રવ્ય કર્મમાં જોતો નથી, દ્રવ્ય કર્મમાં કોઈ કાર્ય પણ કરી શકાતું નથી. કેમ કે અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્યના કોઈ પણ ઘરે કાર્ય કરવાનો અધિકાર નથી. એ તો એક ભાવને ન સમજે એને દ્રવ્યથી સમજાવવાની વાત છે. જે કાંઈ પોતાને વિચારવાનું છે, સમજવાનું છે, એ ભાવની અપેક્ષાથી મુખ્ય પડે છે. એટલે ભાવ જ્ઞાનનો અહીંયા વિષય લઈએ છીએ આપણે.
અમે
આત્માને, ભિન્ન આત્માને બરાબર જાણ્યો, સર્વ પ્રકારના ઉદ્ગળ પરમાણુથી પછી ભલે કારણ વર્ગના ગમે તે પ્રકાર હોય, આત્મા ભિન્ન છે એ ભિન્ન જ્ઞાન છે. ભલે મિથ્યાત્વનો ઉદય મિથ્યાત્વમાં હોય, શાસ્ત્રમાંથીને આ એક ભૂલ થાય છે. હું તો અનુભૂતિ સ્વરૂપ આત્મા છું, જેમ કે 17-18 ગાથામાં કહ્યું કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાલ સર્વને અનુભવમાં આવી રહ્યો છે, સદાય અનુભવમાં આવી રહ્યો છે. બરાબર, બસ તો પછી પતી ગયું. એમાં દ્રવ્ય કર્મનો, મોહની કર્મનો, દર્શન કર્મનો, મિથ્યાત્મનો ઉદય હોય તો પણ મારે શું છે? ભૂલ થાય છે. જે શૈલી આવે છે એની પાછળ અમુક અભિપ્રાય હોય છે કહેવાનો, આ પ્રકારની ભૂલ નહીં થવી જોઈએ. તો એને એમ કહે છે કે ભાઈ, ભગવાન આત્મા સર્વ જીવોને અનુભૂતિ સ્વરૂપ હોવાથી અનુભવમાં આવી રહ્યો છે એ વાત સાચી, પણ દર્શન મોહના ઉદયના કાળે એનું ભાન ભૂલેલો છે જીવ, અને દર્શન મોહના અનુદયના કાળે આ વાતના ભાનમાં છે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એના ભાનમાં રહીએ છીએ. આવો જે બેભાનપણાનો અને સભાનપણાનો જે પર્યાય છે, એ પર્યાય પણ સમજવો જોઈએ આ વિષયમાં. નહીંતર મિથ્યાત્મની અવસ્થામાં પણ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા મને અનુભવાય છે, જેમ જ્ઞાનીને અનુભવાય છે એમ જ મને અનુભવાય છે. એમાં શુદ્ધોપયોગથી ગુણસ્થાન બદલાય છે કે શુદ્ધોપયોગનું કોઈ સ્થાન છે કે ઉપયોગની શુદ્ધિ અશુદ્ધિ સાથે જાણે કાંઈ સંબંધ નથી. કેમ કે એક વિષય એવો આવે છે કે કર્મના ઉદયમાં જે પરિણામ જોડાય છે એ તો ભલે એના ઘરમાં જ્યાં હું તો અનુભૂતિમય જ છું, પણ એ જ્ઞાન દશામાં ને ભાન દશામાં છે. દર્શનોના કાળમાં એવો અનુભવ નથી થતો, જોતો નથી એમને, એ પરને જ સ્વપણે જોવે છે. એ વખતે સ્વને તો જોતો નથી પણ પરને સ્વપણે જોવે છે અને સ્વને પરપણે જોવે છે. તો એને પેલી વાત જે છે એને પોતાને સભાનપણામાં ઉપસીને ભાનમાં રહેતી નથી. જ્ઞાનીને એ બરાબર સભાનપણું છે, અજ્ઞાન દશામાં એનું બેભાનપણું છે. એ બેભાનપણું ક્યારે છૂટે? કે પ્રથમ દર્શન મોહનો અભાવ થઈને સાક્ષાત્કાર થાય, સ્વાનુભવ થાય, ત્યારે પહેલું બધું એ બેભાનપણું છૂટે. નેત્ર તો સાંભળીને સમજ કર્યું છે કે આત્મા પરમાત્મા છે, અપ્પા સો પરમ અપ્પા કબૂલ 1001 વાર, પણ બેભાનપણું છે એનું શું? એ જ વિષયનું બેભાનપણું છે. પરમાત્મા સ્વરૂપ પણ ભૂલી જવાય છે, પ્રગટ અનુભવ ગોચર પણ એ નહીં હોવાને લીધે, અને હું ફલાણો માણસ છું એમ કર્મની ઉદયજનિત અવસ્થામાં જ પોતાનું સ્વરૂપ ભાસે છે અને માં લાગે છે, માને છે, અને એને જ આધારે બધી પ્રવૃત્તિ જીવ કરે છે. તેથી અનેક પ્રકારે એને દોષ થાય છે. મૂળમાં સર્વ દોષોનું મૂળ આ છે, તમામ પ્રકારના દોષનું આ મૂળ છે કે પોતે બેભાન થયેલો છે, પોતાના મૂળ સ્વરૂપનું એને ભાન નથી. અને એમાં ભાવ દર્શન મૂળનો આવેશ છે, એને રોકી શક્યો નથી, એને ઉપશમ કરી શક્યો નથી, તો એને પહેલાં મંદ પાડે. આ મંદ થવા ઉપર આપણે આખો વિસ્તાર પ્રયોજન સિદ્ધિનો લીધો છે, એટલે આ ગુણનું હેડિંગ પણ પ્રયોજન સિદ્ધિનું આપ્યું છે. આ રીતે પ્રયોજન સિદ્ધ થાય છે, બીજી રીતે પ્રયોજન સિદ્ધ થતો નથી. બહુ સિદ્ધાંતિક વાત લીધી છે, 3 મિનિટમાં પણ 203 બોલ થયો. બહારના સંયોગોમાં કેવા પ્રકારે વિવેક કરવો એ વિષય આ બોલમાં છે. બહારની વિપદા એ ખરેખર વિપદા નથી અને બહારની સંપદા એ સંપદા નથી. બહારમાં પૈસો, સત્તા, કુટુંબ, ધન ધાન્ય, જમીન વગેરે અનેક પ્રકારે સંપત્તિ ગણવામાં આવે છે, એ ખરેખર જીવની સંપત્તિ નથી. જીવને એમાંથી સુખનો લાભ થાય એવું 3 કાળમાં ક્યારેય કોઈને બનતું નથી. સંપત્તિ તો સુખનું કારણ હોય, અને જગતમાં પણ સંપત્તિને સુખનું કારણ ગણીને એની પાછળ દોટ મૂકવામાં આવે છે, પણ કોઈને સુખ મળતું નહીં હોવાને લીધે અને વાસ્તવિકતા હોવાને લીધે, વસ્તુની સ્વરૂપની વાસ્તવિકતા હોવાને લીધે ખરેખર એ સંપદા કહેવાય છે જગતમાં, તો પણ એ સંપદા નથી. એનું કારણ આ છે કે એનાથી દુઃખ જતું નથી, આપદા ટળતી નથી. સંપત્તિ મળે છે તો પણ આપદા ટળતી નથી, સત્તા મળે છે તો પણ દુઃખ ટળતું નથી, આકુલતા મળતી નથી. પૈસા મળે તો આકુલતા જાય નહીં, સત્તા મળે તો આકુલતા જાય નહીં, જમીન જાયદાદ હોય તો પણ આકુલતા જાય નહીં. કેમ કે એ મારું છે એ જ મોટી આકુલતા છે, એ મને થાય છે એ જ મોટી આકુલતા છે, મને મળ્યું છે એ જ મોટી આકુલતા છે, એમાં જે સ્વપ્નાનો રસ છે એ જ મોટી આકુલતા છે. એટલે એને સંપદા શું કહેવી અને સંપત્તિ શું કહેવી, જે દુઃખનું કારણ હોય એને સંપત્તિ શું કહેવી, એમ કહે છે. કોઈ માણસ એમ કહેશે કે મારા ઘરમાં રાચ રચેલું જેમ એક સંપત્તિ છે, એમ ઘરમાં સર્પ રહેશે એ પણ એક સંપત્તિ છે, એમ કોઈ કહેશે. હે, અમારા ઘરમાં ઘરમાં ડર છે ને ફળિયામાં ડર છે ને ઠીક પડે ત્યાં રહે છે, પણ અમારી સંપત્તિમાં આ એક ચીજ છે એવું કોઈએ ગણાય હોય ત્યાં રમજીમાં દરવાજામાં આવેલો હોય તો ઘરમાં પીએ, ક્યાં તર્ક ન કરે, દલીલ ન કરે, હજી તો આગો છે ને, હજી ક્યાં કડબા આવ્યો છે, હજી ક્યાં પાણી આવ્યો છે, એવી દલીલ કરે છે. અહીંયા બધું તર્ક વિતર્ક કરે છે, ત્યાં કોઈ તર્ક વિતર્ક નથી કરતું. સીધો અપરાધ ન કરે, આડકતરો અપરાધ થતો હોય જીવને ખબર ન પડે તો એને અપરાધ ન માને, કેમ કે એને એ નજીક નથી દેખાતો, દોષનો ઝેર એને નજીક નથી દેખાતો. પણ જો સર્પ કે અજગર દૂર પડ્યો હોય તો એને દેખાય છે, અહીંયા આવશે તો એ શક્યતા દેખાય છે. ઊંધો તર્ક નથી કરતો, એ તો એ દૂર પડ્યો છે તો એ બાજુ બહાર ચાલ્યો જશે, દરવાજામાં છે તો બહાર ચાલ્યો જશે, બે એક બાજુ જવાની શક્યતા ખરી કે નહીં. દરવાજે આવેલો સર્પ અંદર પણ આવે ને બહાર પણ જાય, તર્ક કેવી રીતે કરશે? ઊંધો તર્ક કરશે કે બહાર ચાલ્યો જશે તો આપણે વાંધો નહીં આવે,
અંધેર આવે એવો જ તર્ક.
કેમ એમ એમ કેમ? આ બહુ વિચારવા જેવો વિષય છે. એમ કેમ તર્ક આવે છે? તર્ક તો બે બે તર્કની ત્યાં શક્યતા છે. પોતાના પ્રયોજનને અનુસરીને તર્ક થવો તે સુતર્ક છે, પોતાના પ્રયોજનથી વિરુદ્ધ તર્ક થવો તે કુતર્ક છે. આ તર્ક કુતર્કની પરિભાષા છે. આપણે સ્વામિગઢમાં થોડી ચર્ચા કરી હતી. આ જીવ જ્યાં જ્યાં તત્વજ્ઞાનનો અભ્યાસ કરીને કે દેવગુરુ શાસ્ત્રની પ્રવૃત્તિ કરીને જે જે પરિણામ કરે છે એમાં પ્રયોજનથી વિરુદ્ધ તર્ક લગાવીને જો આગળ વધે છે તો એ કુતર્કમાં જાય છે. એને પ્રયોજનને અનુસરીને તર્કણા ચલાવવી જોઈએ તો એ અંદરમાં આવી શકશે, અંતર્મુખ થઈ શકશે. અહીંયા સંપદા છે એ સર્પ છે. શું છે? જેનું ઝેર ચડે એને સર્પ કહીએ આપણે. સર્પનો દ્રષ્ટાંત એટલે લીધો તમે કે જે સંપત્તિ છે એ મારી છે, આ મારું છે એવું મમત્વ થતાં જે સ્વભાવનું મમત્વ છૂટે છે, આનંદ અમૃતથી વિપરીત એવું આકુરતાનું પરિણમન શરૂ થાય છે, આ ઝેર છે. અમૃતને મારે છે એ ઝેર છે, શાંતિને મારે છે તે અશાંતિ છે. એટલે એને સંપદા નથી કહેતા, પણ એને જ આપદા કહેવાય છે, એને સર્પ કહેવામાં આવે છે. મોરારજીભાઈ ગોલ્ડ એક્ટ કર્યો ત્યારે લોકો એવું બોલતા હતા, સમજદાર માણસો, કે હવે ઘરમાં સોનું રાખવું ને સર્પ રાખવો બે હકીમ છે. અડધો તોલો 5 ગ્રામ સોનું પણ જો ઘડાયા વગરનું લગડી રૂપે ઘરમાં મળે તો એ ગુનો છે, લગણા છે. દાગીનો ઘડેલો હોય જુદી વાત છે. માટે ઘરમાં હવે જે સોનું તો સંગ્રહ કરે એ ઘડાયના પૈસા શું કરવા થશે? જેને સંપત્તિ સોનામાં પરિગ્રહથી સંગ્રહ કરવો છે એને તો ઘડાયના પૈસા સાથે ઘડતરના પૈસા ખર્ચવાનો એને જરૂર નથી, તો એમને જ સોનું રાખે છે. તો કે સોનું રાખવું ને સર્પ રાખવું એ સરખું છે, એ તો કાયદો આવ્યો. એટલે અહીંયા વિતરાગ પરમેશ્વરનો કાયદો છે કે જે કાંઈ તને સંયોગ છે એમાં મમત્વ કરવું, પરિગ્રહનો અર્થ જ એ છે, સારી રીતે ગ્રહણ કરવું ભાવમાં, પરિગ્રહ ચારે તરફથી, ચારે પડખેથી ચારે તરફથી ભરડોરી લેવો ગ્રહણ કરવામાં, મમત્વનો એને પરિગ્રહ કહે છે. અને એવો પર પદાર્થમાં એ પ્રકારનો મમત્વનો ભાવ થતાં આ જીવ બેભાન થાય છે પોતાના સ્વરૂપને વિશે, પરમાત્મ તત્વને પરમાત્મ પદને ભૂલે છે અને બેભાન થાય છે. એટલે એ મૂર્છા આવી ગઈ એમ એને કહેવામાં આવે છે. જ્યારે મૂર્છા હોય ત્યારે ભાન ન રહે. ભગવાન ઉમાસ્વામીએ સૂત્ર રચ્યું છે, કે પરિગ્રહ કોને કેવો કે મૂર્છા પરિગ્રહ, બે શબ્દનો સૂત્ર છે. પરિગ્રહ કોને કેવો કે મૂર્છા પરિગ્રહ, જે પર પદાર્થમાં તને એ રીતે મમત્વ થાય કે તારું પરમાત્મ પદનું તું ભાન ભૂલે, એ તારી મૂર્છા છે ને એ તને પરિગ્રહ છે. પૈસા હોય ન હોય એની સાથે સંબંધ નથી, સંપત્તિ હોય ન હોય એની સાથે સંબંધ નથી, તને મૂર્છા થતી હોય તો એ પરિગ્રહ છે. જેના લક્ષે તને મૂર્છા થતી હોય, તારું ભાન ભૂલાતું હોય, એ તારો પરિગ્રહ છે. બીજું કાંઈ નહીં. પાટોલી ગોદડી હોય તો તારો પરિગ્રહ છે, અને છ ખંડનું રાજ હોય તો તારો પરિગ્રહ છે. પરિગ્રહનું માપ તારી મૂર્છા સાથે સંબંધ ધરાવે છે, નહીં કે તારા સંયોગ સાથે, કેમ કે એ તો પૂર્વકર્મનું સાર હોય છે, તારી ઈચ્છા પ્રમાણે હોતા નથી.
કાયદા સરકારના હોય કે વિતરાગી જીવને કોઠે પડી જાય, સરકારના હોય કે વિતરાગી હોય કોઠે પડી
જાય. સાચી વાત છે. રીઢળ ગુનેગાર થઈ ગયો છે. શું છે? ગુનેગાર પણ રીઢળ થઈ ગયો છે એમ કહેવાય. એટલે ગમે એટલા માર પડે છે પણ એ સુધરતો નથી. દિવાલમાં જગ્યા નથી જવાની, બારણેથી જવું નથી, દિવાલથી બહાર નીકળવું છે. પછી દિવાલ હારે માથા ફટકાડે છે, માથામાં ઢીંગડા થાય છે, તો પણ એટલું વિચાર કરતો નથી કે અહીંથી નહીં જવાય, હવે નહીં જઈ શકાય. દરવાજેથી જવાશે, દિવાલથી બહાર નહીં. એમ પરપદાર્થમાંથી સુખ લેવા માટે જાવા નાખે છે ત્યારે દુઃખના ઢૂંઢા થાય છે. કોઈ કે ના, હજી મારે અહીંયાથી લેવું છે, મારે પરપદાર્થમાં સુખ જોઈએ, મારે સંયોગમાંથી સુખ જોઈએ, મારે અનુકૂળતામાંથી. એ બાર ભીતમાંથી બહાર જવાની વાત છે. કોઈ રીતે સુખ કોઈને મળ્યું નથી, ત્રણ કાળમાં મળવાનું નથી, કોઈને મળશે નહીં. પરમાત્મા પદના એને પરિગ્રહ એટલે બહારમાં સંયોગ હોય છે, સમવસરણ છે. જીનેન્દ્ર પરમાત્માને સમવસરણ છે, જેની લાદી મણિરત્નની હોય છે, ફ્લોરિંગ જેને કહીએ મણિરત્નનું હોય છે. વિતરાગી મુનિ એમ કે છે કે જુઓ, અમારે કઈ પરિગ્રહ નથી, બધું છોડ્યું, વસ્ત્ર પણ છોડ્યા, પણ દેહ રહ્યો છે અને દેહમાં આહાર લેવા જેટલો વિકલ્પ ઉઠે છે. એટલે એમ કે છે કે દેહ માત્ર પરિગ્રહ છે, એમ આહાર લેવાની ઈચ્છા આવતી. આત્મા અનાહારી સ્વરૂપ છે અને આહાર લેવાનો વિકલ્પ શું કરવા માટે એટલો પરિગ્રહ છે. ત્યાં મૂર્છા નથી, ત્યાં મૂર્છા નથી. ચોથા ગુણ સ્થાનથી મૂર્છા નથી રહેતી, ભાન આવી જાય છે. પછી સભાનપણે જીવ જીવે છે એટલે ત્યાં દર્શન મોહ સહિતનો પરિગ્રહ નથી. પેલું તો નામ માત્ર પરિગ્રહ છે દેહનો, મુનિ નથી. પણ એ પોતાને એટલો દોષ પોસાતો નથી એટલે એટલા દોષનો પણ નિષેધ કરે છે એમ વાત. બહારની વિપદા એટલે પ્રતિકૂળતા, નિર્ધનપણું, રોગિષ્ઠ અવસ્થા, અપમાન થવું આદિ પ્રકારે અનેક પ્રકારે જેને પ્રતિકૂળતા જગતમાં પ્રસિદ્ધપણે કહેવામાં આવે છે એ ખરેખર દુઃખનું કારણ નથી. કેમ કે એમાંથી દુઃખ આવતું નથી, પણ મને થાય છે એનું દુઃખ છે. કોકને થતું હોય તો પોતાને દુઃખ થતું નથી, પોતાને થાય છે એનું પોતાના એવી માન્યતાને લઈને પોતાને દુઃખ છે. પણ બહારના કોઈ પદાર્થો આત્મા સાથે ખરેખર સંબંધ ધરાવતા નહીં હોવાને લીધે, ભિન્ન હોવાને લીધે એ વિપદાને આત્માની વિપદા ન ગણવી જોઈએ, માનવી ન જોઈએ, સ્વીકારવી ન જોઈએ. એટલે ખરેખર વિપદા નથી. વિપદા તો દુઃખ દેનારને વિપદા કહેવામાં આવે છે. કોઈ સંયોગ મને દુઃખ દઈ શકતો નથી, કોઈ સંયોગ મને સુખ દઈ શકતો નથી. સુખ તો મારો સ્વભાવ છે, મારા અંતરમાંથી ઉત્પન્ન થઈ શકે છે. મારા સ્વભાવને ભૂલું એનું દુઃખ છે, બીજું કોઈ દુઃખ સુખ સ્વભાવને ભૂલે ત્યારે સુખ ગુણની વિપરીત અવસ્થા થાય એને દુઃખ કહેવામાં આવે છે. આમ મમત્વમાં થાય, પરિગ્રહ પૂર્વ કર્મ ને લઈને ઉદયમાં આવે પણ મમત્વ ન થાય, એના ઉપર નજર પડે ત્યારે સીધું ફળ દેખાય. જેમ ગામ તપ્તેશ્વર ની ટેકરી ઉપરથી આખા ગામના મકાનને જોવે, કોઈ કોઈ મકાન મારું છે એમ દેખાય છે, પણ જોતા 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 જે ઘરમાં રહેતા હોય પોતાનું મકાન ત્યાં નજર જાય તો કે આ મારું છે. આમ જે નજરફેર છે એમ જ્ઞાન દશામાં નજરફેર થઈ જાય છે, બધું જણાય છે ખરું પણ પરપણે જણાય છે, સ્વપણે કાંઈ પણ જણાતું નથી. આ નજર થઈ જાય છે, સ્વપણે પોતાનો અનંત ગુણ નિધાન પરમાત્મા પદ છે એમાં સ્વપણું કરી લીધું છે, થઈ ગયું છે, પછી કોઈ પરપણું થતું નથી.
સૈનિક મહારાજા ટ્રાઈક સંકેતી હતા છતાં ઘેર ખાતું તો ત્યાં
ચારિત્રમનો ઉપદેશ, જેમ ચારિત્રમુખથી જ્ઞાની પણ બીજી પ્રવૃત્તિ કરતા જોવામાં આવે ચારિત્રમુના ઉદયમાં જાય છે. એમાં દર્શન ક્ષાય સમય દર્શન છે, ક્ષય થઈ ગયા એનો ઉદય ક્યાંથી આવે? હથિયાર લઈને આવે છે કુવાડો લઈને, તો કુવાડો એટલા માટે એને લીધેલો કે એની બેડી કાપી નાખું એક ધડાકે અને સાંકળ કાપી નાખું, બંધનમાં નાખેલા એના પિતાને વેરવૃત્તિ થઈ ગયેલી, બાપ દીકરાને વૈ મનુષ્ય થયેલું છે એને ઝેરમાં નાખ્યા, એને શું મારી ભૂલ થઈ ગઈ એટલે પોતે, નહીતર તો માણસોને આજ્ઞા કરે કે છોડી દેવા, એના બદલે પોતે બંધન તોડવા જાય છે. તેને કલ્પના થાય છે કે આ મારવા આવે છે, એ મને મારે એના બદલે હું મરી જાઉં, મારે મારે ક્યાં દેહનો મહત્વ છે. એ રીતે વિકલ્પ વિચારમાંથી બીજો વિકલ્પ આવી જાય છે, પણ દેહાધ્યાસ અને રાગનો અધ્યાસ માત્ર છૂટી ગયેલો હોય. આ એક સમય દર્શન તો જબરજસ્ત છે.